એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય સાહિત્ય વિચારના એક બહુ જ આમ તો રસપ્રદ અને મહત્વના ખ્યાલ રીતિ વિશે વાત કરવાના છે.
હા, રીતિ.
આપણી સામે ડૉક્ટર વી રાઘવનનો લેખ છે રીતિ વિચાર, જેનો સરસ અનુવાદ પ્રમોદકુમાર પટેલે તત્વસંદર્ભ પુસ્તકમાં આપ્યો છે. તો આ રીતિ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો કદાચ શૈલી, સ્ટાઇલ. પણ શું આટલું જ છે?
શૈલી કહી શકાય, પણ એનાથી ઘણું વધારે છે.
એટલે જ આ ચર્ચામાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ ખ્યાલ કેવી રીતે વિકસ્યો, એના અલગ અલગ તબક્કા કયા હતા, અને આજે પણ સાહિત્યને સમજવામાં એ કેટલો ઉપયોગી છે. ચલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ.
બિલકુલ. રીતિ ખરેખર સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક જીવંત અને સતત બદલાતો રહેલો ખ્યાલ છે. રાઘવન આ લેખમાં તેના ઇતિહાસ અને સ્વરૂપની બહુ ઊંડાણથી વાત કરે છે. અને તમે સાચું કહ્યું, એ માત્ર શબ્દોની ગોઠવણ કરતાં ઘણું વધારે છે. એમાં લેખકની પસંદગી, એનું દૃષ્ટિકોણ, એની અભિવ્યક્તિની રીત, ઘણું બધું સમાયેલું છે.
રાઘવન એના ઇતિહાસને મુખ્ય તબક્કાઓમાં વહેંચે છે. તો સૌથી પહેલો તબક્કો કયો હતો? એની શરૂઆત ક્યાંથી થઈ?
શરૂઆત થઈ એમ કે રીતિને પ્રાદેશિક બોલી કે લઢણ તરીકે જોવાથી. જેમ ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં પ્રવૃત્તિની વાત કરી હતી, એટલે કે જુદા જુદા પ્રદેશના લોકોના પહેરવેશ, બોલી, રીતભાત વગેરે.
હા, પ્રવૃત્તિ.
એ જ રીતે કાવ્યમાં રીતિ એટલે શરૂઆતમાં પ્રદેશ પ્રમાણે બદલાતી વાણીની રીત, જાણે કે દરેક પ્રદેશની પોતાની આગવી સાહિત્યિક છાપ.
એટલે કે અમુક પ્રદેશના લેખકો અમુક રીત લખતા હતા, એના કોઈ પુરાવા મળે છે? કઈ ઉદાહરણ?
હા, ચોક્કસ. બાણભટ્ટના હર્ષચરિતમાં આનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે, ખબર છે?
ઓ હા, શું કહે છે?
બાણ નોંધે છે કે ઉત્તર ભારતના લેખકો શ્લેષ પ્રધાન એટલે કે શબ્દોની રમત, બેવડા અર્થવાળી રચનાઓ વધુ કરતા.
શ્લેષ.
પશ્ચિમ ભારતના લેખકો અર્થમાત્ર એટલે કે સાદી, સીધી, અલંકાર વગરની વાત કહેતા. દક્ષિણ ભારતના લેખકો ઉત્પ્રેક્ષા પ્રધાન, કલ્પના અને કાવ્યાત્મક ઉડાન પર વધુ ભાર મૂકતા.
અને પૂર્વના?
અને પૂર્વ ભારતના એટલે કે ગોડ પ્રદેશના લેખકો અક્ષરડંબર એટલે કે ભારેખમ શબ્દાળુ શૈલી પસંદ કરતા.
પણ બાણ આમાંથી કોઈ એકને શ્રેષ્ઠ કહેશે ખરા, કે પછી એ કંઈક જુદી વાત કરે છે?
ના, એ બહુ મહત્વની વાત છે. બાણ કોઈ એક પ્રાદેશિક શૈલીને શ્રેષ્ઠ નથી ગણાવતા. એ તો કહે છે કે સારો કવિ તો એ છે જે આ બધા તત્વોનો યોગ્ય સમન્વય કરે.
એટલે કે ભેળવીને.
હા, સમન્વય. ઉત્તમ કૃતિમાં નવો અર્થ હોય, સ્વાભાવિક પણ સંસ્કારી વર્ણન હોય, સરળતાથી સમજાઈ જાય તેવો શ્લેષ હોય, રસ સ્પષ્ટપણે અનુભવાય અને શબ્દોનો આડંબર પણ રમણીય હોય. બાણ કહે છે કે આવો સમન્વય બહુ અઘરો છે, પણ એ જ સાચી પ્રતિભાની નિશાની છે. કોઈ એક જ ગુણનો અતિરેક સારો નહીં.
તો પછી સમય જતાં આ ચારમાંથી મુખ્યત્વે બે જ શૈલીઓ, વૈદર્ભી અને ગૌડી, કેમ વધુ ચર્ચામાં આવી? શું થયું?
હા, બન્યું એવું કે બાણે જે દાક્ષિણાત્ય શૈલી કહી હતી ને,
પેલી દક્ષિણવાળી.
હા, એ જ. તે વૈદર્ભી તરીકે અને પૂર્વની ગોળ શૈલી ગોળી તરીકે ઓળખાવા લાગી. વિદર્ભ પ્રદેશનું નામ લાલિત્ય અને સુંદરતા સાથે જોડાયેલું હતું, એટલે વૈદર્ભી શૈલી મધુર, સરળ અને લલિત ગણાવા લાગી. બીજી બાજુ ગોડી શૈલી વધુ પડતા શબ્દાળુ અને અલંકારિક પ્રયોગો સાથે જોડાઈ ગઈ. ધીમે ધીમે વિવેચકો આ બે શૈલીઓના આધારે જ કવિતાની ચર્ચા કરવા લાગ્યા, અને એમાં ગોડી શૈલી માટે થોડો અણગમો દેખાવા લાગ્યો, કારણ કે તેમાં કૃત્રિમતા અને અતિરેક જોવા મળતા.
પણ શું બધા સરળ વિભાજન સાથે સંમત હતા? શું કોઈએ આ વિચારને પડકાર્યો? કારણ કે આવું તો થાય ને સાહિત્યમાં.
ચોક્કસ. અહીં ભામહનો પ્રવેશ થાય છે, જેઓ આ વૈદર્ભી સારી અને ગોડી ખરાબ એવા ચોકઠાને સ્વીકારતા નથી. ભામહ કહે છે કે શૈલી ભલે વૈદર્ભી હોય કે ગોડી, જો તેમાં કાવ્યને જરૂરી ગુણો હોય, સારો વિચાર, સરસ અભિવ્યક્તિ, ગ્રામ્યતાનો અભાવ, અતિરેક વગરની રજૂઆત, તો બંને સ્વીકાર્ય છે.
ઓકે.
ભામહ વક્રોક્તિ પર બહુ ભાર મૂકે છે.
વક્રોક્તિ એટલે એમ કે સીધું નહીં કહેવાનું?
બરાબર. એટલે વાતને સીધી રીતે કહેવાને બદલે થોડી, શું કહેવાય, વક્રતાથી, ચમત્કૃતિ સાથે કહેવી. ભામહ કહે છે કે સાવ સપાટ કથન કવિતા નથી, તેમાં થોડો મરોડ, થોડી વિશિષ્ટતા હોવી જોઈએ. એટલે જો કાવ્યમાં આ વક્રોક્તિ અને બીજા ગુણો હોય તો તે ગૌડી શૈલીમાં હોય તો પણ સુંદર છે, અને જો ન હોય તો વૈદર્ભી શૈલીમાં લખાયેલી કવિતા પણ નકામી છે.
એટલે મૂળ વાત નામની નહીં, ગુણવત્તાની છે.
બરાબર.
ભામહ તો ત્યાં સુધી કહે છે કે ખરેખર વૈદર્ભી અને ગૌડી એવા કોઈ જુદા પ્રકાર જ નથી.
હા,
આ તો બહુ મોટો વિચાર કહેવાય તે સમય માટે.
હા, ભામહ માને છે કે આ તો ખાલી નામ આપ્યા છે. સારી કવિતા તો વક્રોક્તિથી જ શોભે છે. રીતિનું લેબલ મહત્વનું નથી, પણ કવિતામાં અલંકારત્વ એટલે કે કાવ્યાત્મકતા, અગ્રામ્યતા એટલે સંસ્કારી ભાષા, અર્થત્વ એટલે અર્થસભરતા, ન્યાયત્વ એટલે તર્કબદ્ધતા, અને અનાકૂલત્વ એટલે કે સ્પષ્ટતા જેવા ગુણો છે કે નહીં તે જોવાનું છે.
બરાબર.
જો આ ગુણો હોય તો પછી ભલે તમે એને ગમે તે નામ આપો.
ભામહ પછી દંડી આવે છે, જેમને ગુણ સંપ્રદાયના મુખ્ય આચાર્ય ગણવામાં આવે છે. એમણે રીતિ અને ગુણનો સંબંધ કેવી રીતે જોડ્યો? અહીંથી વાત થોડી બદલાઈ છે, ખરું ને?
હા, દંડી પોતાના ગ્રંથ કાવ્યાદર્શમાં વૈદર્ભી રીતિને ઉત્તમ માને છે, અને તેનું કારણ આપતા કહે છે કે તેમાં 10 ગુણ રહેલા છે.
10 ગુણ?
હા, ગુણ એટલે કાવ્યની શોભા વધારનારા ધર્મો. દંડીએ 10 ગુણ ગણાવ્યા, જેમ કે પ્રસાદ એટલે કે અર્થની સરળતા, સાંભળતા જ સમજાઈ જાય તેવું, માધુર્ય એટલે મધુરતા, કાનને ગમે તેવું, ઓજસ એટલે રચનામાં જોમ અને દીપ્તિ, અને સુકુમારતા એટલે કોમળતા. દંડી કહે છે કે આ 10 ગુણો વૈદર્ભી રીતિના પ્રાણ છે, અને સામાન્ય રીતે ગૌડી રીતિમાં આ ગુણોનો અભાવ હોય છે અથવા તે વિપરીત રીતે હાજર હોય છે.
પણ શું દંડી માત્ર આ 10 ગુણોના આધારે જ રીતિ નથી કરે છે, કે એમની વાતમાં બીજું પણ કંઈ છે? થોડું ઊંડાણ હશે ને?
ના, દંડીની વાત આટલી સીધી નથી. એ પોતે જ સ્વીકારે છે કે કેટલાક ગુણો બંને રીતિઓમાં હોઈ શકે, અને મહત્વનું એ છે કે દંડી ગુણોની સાથે અલંકારોને પણ રીતિ નક્કી કરવામાં ભાગ ભજવતા ગણે છે.
અચ્છા, અલંકારો પણ?
હા, જેમ કે એ કહે છે કે અનુપ્રાસ એક સરખા વર્ણનું પુનરાવર્તન ગૌડી શૈલીનું ખાસ લક્ષણ છે, જ્યારે વૈદર્ભી શૈલીમાં સૌમ્ય મધુર અનુપ્રાસ વપરાય. કેટલાક ગુણ જેમ કે ઉદારતા, ભાવની ભવ્યતા અને કાંતિ, લાવણ્ય એ માત્ર શબ્દોની ગોઠવણ નથી, પણ ભાવ અને વિચાર સાથે જોડાયેલા છે.
સમજાયું.
એટલે દંડી માટે રીતિ માત્ર શબ્દરચના, જેમ કે લાંબા સમાસ વાપરવા કે ન વાપરવા નથી, પણ ગુણો અને અલંકારો બંને મળીને રીતિની ઓળખ બનાવે છે.
આ પછી વામન આવે છે, જેમનું સૂત્ર રીતિરાત્મા કાવ્યસ્ય, રીતિ કાવ્યનો આત્મા છે, ખૂબ જાણીતું છે. આ તો બહુ મોટો દાવો કહેવાય.
હા, વામન રીતિને કાવ્યનું સર્વોચ્ચ તત્વ ગણે છે. તે રીતિને વિશિષ્ટ પદરચના કહે છે, એટલે કે પદોની ખાસ પ્રકારની ગોઠવણ, અને આ વિશિષ્ટતા ગુણને કારણે આવે છે એમ માને છે.
ગુણ ફરીથી?
હા, પણ વામનનું એક મોટું પ્રદાન એ છે કે તે ગુણોના બે પ્રકાર પાડે છે. શબ્દગુણ, જે શબ્દોની રચના પર આધારિત છે, અને અર્થગુણ, જે અર્થની ખૂબીઓ સાથે જોડાયેલા છે.
શબ્દગુણ અને અર્થગુણ.
અને તે અર્થગુણોને વધુ મહત્વ આપે છે, કારણ કે તે કાવ્યના ઊંડા અર્થ અને ભાવ સુધી પહોંચે છે. જેમ કે અર્થગુણ ઓજસ એટલે વાતને પ્રોઢીથી કહેવી, માધુર્ય એટલે કહેવાની રીતમાં રહેલું આકર્ષણ, કાંતિ એટલે રસની દીપ્તિ. વામન આ ગુણોને કાવ્યની અભિવ્યક્તિના બધા પાસાઓ સાથે જોડે છે.
વામને રીતિઓના પ્રચલિત ખ્યાલમાં શું ફેરફાર કર્યો? કંઈ નવું ઉમેર્યું?
તેણે વૈદર્ભી અને ગૌડી ઉપરાંત ત્રીજી પાંચાલી રીતિ ઉમેરી.
પાંચાલી?
હા, તેની ગૌડી એ દંડીની નબળી ગૌડી નથી, પણ એવી શૈલી છે જેમાં ઓજસ અને કાંતિ ગુણો વધુ હોય, જેમાં લાંબા સમાસ અને જોશીલા શબ્દો હોય. પાંચાલી રીતિ માધુર્ય અને સુકુમારતાવાળી છે, પણ તેમાં ઓજસ અને કાંતિ ઓછા હોય છે. આમ છતાં વામન વૈદર્ભીને જ સર્વશ્રેષ્ઠ માને છે, કારણ કે તેમાં બધા જ ગુણો પૂરેપૂરા હાજર હોય છે, અને તે કવિઓને વૈદર્ભીને અનુસરવાનું કહે છે.
અને રુદ્રટામાં ચોથી લાટિયા રીતિ ઉમેરે છે. આ તો સંખ્યા વધતી જ જાય છે.
હા, રુદ્રટ ચાર રીતિઓ ગણાવે છે, વૈદર્ભી, પાંચાલી, ગૌડી અને લાટિયા. લાટ એટલે આપણો ગુજરાત પ્રદેશ, એની સાથે જોડાયેલું નામ છે.
ઓ, લાટિયા એટલે ગુજરાતની.
હા, એવું મનાય છે. પણ રુદ્રટનું ખરું મહત્વ એ છે કે તે પહેલીવાર રીતિઓને સ્પષ્ટ રીતે કાવ્યના વિષય અને તેમાં નિરૂપાયેલા રસ સાથે જોડે છે.
રસ સાથે? આ મહત્વનું લાગે છે.
બહુ જ. તે કહે છે કે શૃંગાર, કરુણ જેવા કોમળ રસો માટે વૈદર્ભી અને પાંચાલી જેવી મધુર શૈલીઓ યોગ્ય છે, જ્યારે રૌદ્ર, વીર જેવા ઉગ્ર રસો માટે લાટિયા અને ગૌડી જેવી જોસ્સાવાળી શૈલીઓ વધુ બંધ બેસતી આવે છે. અહીંથી રીતિનો ખ્યાલ માત્ર પ્રદેશ કે ગુણો પૂરતો સીમિત ન રહેતા, કવિ શું કહેવા માંગે છે અને કેવો ભાવ જગાડવા માંગે છે તેની સાથે સીધો જોડાય છે.
એટલે કે હવે શૈલીનો આધાર બદલાયો, પ્રાદેશિક ઓળખને બદલે હવે ભાવ અને રસ મુખ્ય બન્યા. આ એક મોટો બદલાવ કહેવાય, ખરું ને?
બરાબર. જે ગુણો જેમ કે માધુર્ય અને ઓજસ પહેલા અમુક રીતિ સાથે જોડાયેલા હતા, તે હવે અમુક રસ સાથે જોડાવા લાગ્યા. મધુર ભાવો માટે મધુર ગુણવાળી રીતિ અને ઉગ્ર ભાવો માટે ઓજસ ગુણવાળી રીતિ. આ ખ્યાલ નાટકની વૃત્તિના ખ્યાલ સાથે પણ ભળી ગયો. નાટકમાં પણ જુદા જુદા રસો માટે જુદી જુદી વૃત્તિઓ હોય છે, જેમ કે શૃંગાર માટે કૈશિકી વૃત્તિ, વીર રસ માટે આરભટી વૃત્તિ.
હા, વૃત્તિઓ.
આનંદવર્ધન જેવા આચાર્યે આ જોડાણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે રસને અનુરૂપ શબ્દ અને અર્થનો યોગ્ય ઉપયોગ એ જ વૃત્તિ. જે શબ્દ પર આધારિત વૃત્તિઓ છે, ઉપનાગરિકા, પરુષા, કોમલા, તે મૂળભૂત રીતે વામનની રીતિઓ વૈદર્ભી, ગૌડી, પાંચાલી છે.
તો શું આનો અર્થ એ થયો કે ગુણ હવે માત્ર શબ્દોની ગોઠવણીનો ભાગ બની ગયા? એમનો સીધો સંબંધ રસ સાથે નહીં, પણ રસને પ્રગટ કરવામાં મદદ કરતી શબ્દરચના સાથે રહ્યો?
હા, મોટે ભાગે એવું જ થયું. માધુર્ય, ઓજસ જેવા ગુણો મુખ્યત્વે સંઘટના એટલે કે વર્ણો અને પદોની ગોઠવણી સાથે જોડી દેવાયા. રીતિનો સંબંધ રસ સાથે તો રહ્યો, પણ શબ્દરચનાના માધ્યમથી, એટલે કે અમુક રસ માટે અમુક પ્રકારની અને અમુક ગુણવાળી શબ્દરચના યોગ્ય ગણાઈ. મમ્મટ જેવા પછીના આચાર્યો રીતિઓને, જેને તેઓ ઉપનાગરિકા, પરુષા, કોમલા કહે છે, મુખ્યત્વે વર્ણોની ગોઠવણ અને સમાસના ઓછા વધતા ઉપયોગ સાથે જ જોડે છે.
રાજશેખર નામના આચાર્યનો પણ ઉલ્લેખ છે, એમના વિચારોમાં કંઈક ખાસ હતું?
રાજશેખરે પણ વૈદર્ભી, ગૌડી, પાંચાલી આ ત્રણ રીતિઓની વાત કરી છે. એમણે યોગવૃત્તિ એટલે કે સમાસનો ઉપયોગ, ઉપચાર એટલે લાક્ષણિક પ્રયોગ જેવા નવા પાસા ઉમેર્યા. એ પણ વૈદર્ભીને શ્રેષ્ઠ ગણે છે અને મજાકમાં કહે છે કે કાવ્યપુરુષની પત્ની સાહિત્ય વિદ્યા જ્યારે વૈદર્ભીમાં બોલી ત્યારે જ કાવ્યપુરુષ એના પૂરેપૂરા વશમાં આવ્યો.
રસપ્રદ વાત છે.
હા, પછી ભોજરાજાએ તો નીતિઓની સંખ્યા 6 કરી દીધી, આવંતિકા અને માગધી ઉમેરીને. પણ એમનું વર્ગીકરણ થોડું ઉપર છલ્લું લાગે છે, જેણે બધા ભૌગોલિક નામોને સમાવી લેવાનો પ્રયત્ન હોય.
હવે એક મોટો સવાલ જે ઘણાના મનમાં હશે, આપણી સંસ્કૃત રીતિ અને પશ્ચિમની સ્ટાઇલ શું આ બંને એક જ છે? ઘણ વિદ્વાનો કહે છે કે ના, સ્ટાઇલમાં વ્યક્તિગત અભિવ્યક્તિનો ભાવ વધુ છે, જ્યારે રીતિ વધુ પડતી નિયમબદ્ધ લાગે છે. આ વિશે રાઘવન શું કહે છે?
રાઘવન આ દલીલ સાથે પૂરેપૂરા સહમત નથી. તેઓ કહે છે કે સંસ્કૃત રીતિ માત્ર બાહ્ય નિયમો નથી, તેમાં ગુણ, અલંકાર અને રસ પણ જોડાયેલા છે, જે તેને ઊંડાણ આપે છે.
બરાબર.
બીજું, રીતિઓ માત્ર ગણીગાંઠી નથી. દંડીથી માંડીને કુંતક સુધીના આચાર્યોએ સ્વીકાર્યું છે કે કવિની પ્રતિભા જેટલી અનંત છે તેટલી જ રીતિઓ પણ અનંત છે. પ્રતિ કવિ સ્થિતાહ, દરેક કવિમાં અલગ.
હા, એ વાત આવી હતી.
અલે, સૌથી મહત્વનું, કુંતક જેવા આચાર્ય તો રીતિને સીધી કવિના સ્વભાવ સાથે જોડી છે, જે વ્યક્તિગત અભિવ્યક્તિ તરફ જ ઇશારો કરે છે. રાઘવન એમ પણ કહે છે કે પશ્ચિમમાં પણ સ્ટાઇલને હંમેશા માત્ર વ્યક્તિગત નથી ગણવામાં આવી. છેક એરિસ્ટોટલના સમયથી જ શૈલીના પ્રકારો પાડવામાં આવ્યા છે અને તેને વિષય અને ભાવ સાથે જોડવામાં આવી છે.
શું પશ્ચિમી વિચારકોના શૈલીના પ્રકારો અને આપણા રીતિના પ્રકારોમાં કોઈ સામ્ય જોવા મળે છે? કઈ રીતે?
હા, રસપ્રદ સામ્ય છે. જેમ ડેમેટ્રિયસ નામનો ગ્રીક વિચારક સરળ અને લલિત શૈલીની વાત કરે છે, તે આપણી વૈદર્ભી કે કુંતકના સુકુમાર માર્ગ જેવી લાગે છે.
અચ્છા.
એ જ રીતે તેની ઉદાત્ત અને બળવાન શૈલી ભામરની સારી ગૌડી કે કુંતકના વિચિત્ર માર્ગ જેવી લાગે છે. એરિસ્ટોટલે પણ પ્રસંગ અને ભાવને અનુરૂપ શૈલીના ઔચિત્યની વાત કરી છે, જે આપણા રસૌચિત્ય કે વૃત્તિના ખ્યાલ જેવી જ છે.
ઔચિત્ય.
કેટલાક આધુનિક વિવેચકો પણ લેખકોમાં બે મુખ્ય વલણો જુએ છે. એક સ્પષ્ટતા અને સંયમ તરફ ક્લાસિકલ, બીજું અલંકાર અને વિસ્તાર તરફ રોમેન્ટિક.
આ તો જાણે કાલિદાસ અને ભવભૂતિ જેવો ભેદ.
બરાબર. જાણે કાલિદાસ, સુકુમાર અને ભવભૂતિ વિચિત્ર જેવો ભેદ હોય. એટલે શૈલીનું વર્ગીકરણ કરવું, તેને વિષય સાથે જોડવી કે લેખકના સ્વભાવ સાથે સાંકળવી, આ વિચારો પૂર્વ અને પશ્ચિમ બંને પરંપરાઓમાં જોવા મળે છે.
અને હવે આપણે આવીએ છીએ કુંતક પર. રાઘવન તેમને રીતિ વિચારના સૌથી મૌલિક અને મહત્વના વિચારક ગણે છે. કુંતકે એવું તો શું આપ્યું જેણે આખી ચર્ચાને નવી દિશા આપી? એમના વિશે થોડું વિગતે કહો.
કુંતકનું કામ ખરેખર નોંધપાત્ર છે. પહેલું તો તેમણે રીતિના પ્રચલિત પ્રાદેશિક નામો વૈદર્ભી, ગૌડી, પાંચાલી અને કઈ સારી કઈ ખરાબ એવા મૂલ્યાંકનોને બાજુ પર મૂકી દીધા.
એ બધું કાઢી નાખ્યું?
હા, તેમણે સ્પષ્ટ કહ્યું કે રીતિ એ કોઈ પ્રદેશનો રિવાજ નથી. રીતિ તો કવિની શક્તિ એટલે જન્મજાત પ્રતિભા અને વ્યુત્પત્તિ એટલે અભ્યાસ, જ્ઞાન અને કૌશલ્ય પર આધાર રાખે છે.
તો પછી કુંતક રીતિને જુએ છે કઈ રીતે? જો પ્રાદેશિક નામ નહીં, મૂલ્યાંકન નહીં, તો શું?
કુંતક રીતિને સીધી કવિ સ્વભાવ સાથે જોડે છે. કવિનો જેવો સ્વભાવ તેવી તેની શૈલી.
કવિ સ્વભાવ એટલે કવિનું નેચર.
હા, બરાબર. તે માને છે કે કવિઓના સ્વભાવ અનંત પ્રકારના હોઈ શકે, એટલે રીતિઓ પણ અનંત હોઈ શકે. પણ સમજવામાં સરળતા રહે તે માટે તે મુખ્ય ત્રણ માર્ગ રીતિ માટે તે માર્ગ શબ્દ વાપરે છે, ઓળખાવે છે.
ત્રણ માર્ગ કયા કયા?
પહેલો સુકુમાર માર્ગ. આ શૈલી સહજ, સ્વાભાવિક સુંદરતાવાળી હોય છે. તેમાં ઓછા અને પ્રયત્ન વગર આવી જતા અલંકારો હોય છે, જાણે ફૂલ પોતાની મેળે ખીલે તેમ.
કાલિદાસ જેવા?
બરાબર. કાલિદાસ આના ઉત્તમ ઉદાહરણ છે. બીજો છે વિચિત્ર માર્ગ. આ શૈલીમાં પ્રયત્નપૂર્વક સુંદરતા લાવવામાં આવે છે. તેમાં વક્રતા, ચમત્કૃતિ અને અલંકારોનું પ્રમાણ વધુ હોય છે. અહીં કવિનું કૌશલ્ય વધુ દેખાય છે.
જેમ કે બાણભટ્ટ.
હા, બાણભટ્ટ કે ભવભૂતિ આ માર્ગના કવિઓ ગણી શકાય. અને ત્રીજો છે મધ્યમ માર્ગ, જેમાં ઉપરના બંને માર્ગોનું મિશ્રણ હોય છે.
સુકુમાર, વિચિત્ર અને મધ્યમ.
પણ સૌથી અગત્યની વાત એ છે કે કુંતક આ ત્રણેય માર્ગોને સુંદર અને સ્વીકાર્ય ગણે છે. કોઈ એકને સારો અને બીજાને ખરાબ નથી કહેતો. દરેકની પોતાની મજા છે.
વાહ. એટલે કુંતક માટે શૈલી એ કવિના અંદરના જગતની, એની પ્રતિભા અને એના કૌશલ્યની અભિવ્યક્તિ છે, માત્ર નિયમોનું પાલન નહીં. આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે.
બિલકુલ. કુંતક કહે છે કે કવિનો સ્વભાવ જ તેની શક્તિ અને વ્યુત્પત્તિને રસ્તો બતાવે છે, અને તે જ તેના લખાણમાં પ્રગટ થાય છે. એટલે રીતિ એ કવિની પોતાની મૌલિક છાપ છે, તેની વ્યક્તિગતતા છે.
હમ.
જો કે કુંતક પોતે પણ સ્વીકારે છે કે આ ત્રણ માર્ગોનું વર્ગીકરણ પણ છેવટે તો સ્થૂળ છે. હકીકતમાં જેટલા કવિઓ તેટલા સ્વભાવ અને તેટલી રીતિઓ હોઈ શકે છે. દરેક કવિની પોતાની આગવી શૈલી હોય છે.
પેલું દંડીવાળું વાક્ય યાદ આવે છે.
હા, દંડીએ પણ કહ્યું હતું ને કે દરેક કવિની શૈલી એટલી સૂક્ષ્મ રીતે જુદી હોય છે કે સરસ્વતી પણ તેનું વર્ણન ન કરી શકે. કુંતકે આ વિચારને કેન્દ્રમાં મૂકી દીધો.
તો આટલી લાંબી અને રસપ્રદ સફર પછી આપણે મુખ્ય શું તારવી શકીએ? રીતિનો આ ખ્યાલ જે આટલા વર્ષોમાં આટલો બદલાયો, તે આજે પણ આપણા માટે કેટલો મહત્વનો છે? ટૂંકમાં કેવું હોય તો?
ચોક્કસ. આ ચર્ચામાંથી મુખ્ય ચાર મુદ્દાઓ તારવી શકાય. પહેલું, રીતિ સ્થિર નથી, વિકાસ પામતો ખ્યાલ છે. શરૂઆતમાં પ્રાદેશિક લઢણ, પછી ગુણ અલંકારનું વર્ગીકરણ, પછી રસ સાથે જોડાણ, અને છેવટે કવિના સ્વભાવ અને વ્યક્તિગત અભિવ્યક્તિ સુધી તેની સફર રહી.
વિકાસશીલ ખ્યાલ.
બીજું, રીતિ માત્ર બહારનું રૂપ નથી. તે ફક્ત શબ્દોની ગોઠવણી નથી, પણ તેમાં ગુણ, અલંકાર, રસ અને કવિની પ્રતિભા, કૌશલ્ય અને સ્વભાવ બધું જ સમાયેલું છે.
ઊંડાણ છે એમાં.
ત્રીજું, અનંત વૈવિધ્યનો સ્વીકાર. ભલે સમજવા માટે પ્રકારો પાડવામાં આવ્યા, પણ મોટાભાગના આચાર્યો જાણતા હતા કે શૈલીઓ અનંત છે અને દરેક કવિની પોતાની આગવી લીત હોય છે.
અને ચોથું,
પૂર્વ અને પશ્ચિમમાં સમાન મુદ્દાઓ, શૈલીના પ્રકારો પાડવા, તેને વિષય કે ભાવ સાથે જોડવી, વ્યક્તિગત અભિવ્યક્તિનું મહત્ત્વ, આ બધી બાબતો પર પૂર્વ અને પશ્ચિમ બંનેની વિચાર પરંપરાઓમાં સમાન ચિંતા અને રસપ્રદ સામ્ય દેખાય છે.
અને આજના સમયમાં આ બધી ચર્ચાની શું પ્રસ્તુતતા છે? કોઈ લેખક કે વાચક માટે આ જાણવું કેમ જરૂરી છે? એનો શું ફાયદો?
આજે પણ આ સમજ ખૂબ ઉપયોગી છે લેખકો માટે. તે પોતાની શૈલીના તત્વો, શબ્દ, અર્થ, ભાવ, વિચારને સભાનપણે સમજવામાં અને નિખારવામાં મદદ કરી શકે છે.
પોતાના લેખનને સમજવા માટે?
હા, અને વિવેચકો અને અભ્યાસુઓ માટે કોઈ કૃતિનું વિશ્લેષણ કરતી વખતે આ ખ્યાલો મદદરૂપ થાય છે. કૃતિની શૈલી કઈ છે, તેમાં કયા ગુણો છે, તે વિષયવસ્તુ કે લેખકના હેતુ સાથે કેટલી સુસંગત છે, આ બધું સમજવા માટે રીતિનો સિદ્ધાંત એક માળખું પૂરું પાડે છે. તે આપણને માત્ર શું કહેવાયું છે તે નહીં, પણ કેવી રીતે કહેવાયું છે તેની પાછળની કલા અને કારીગરીને સમજવામાં મદદ કરે છે.
ખરેખર શૈલીને સમજવા માટે આટલા બધા સ્તરો અને દૃષ્ટિકોણ હોઈ શકે એ જાણવું અદ્ભુત છે. રીતિના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા વિચારોની આ સફર ખૂબ જ્ઞાન આપનારી રહી. શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર મૂકીને જઈએ, કંઈક વિચારવા જેવું?
જરૂર. એક વિચાર જે અહીંથી લઈ જવા જેવો છે તે એ કે શું ખરેખર કોઈ એક શૈલીને બીજી કરતાં સારી કે ખરાબ, ઉત્તમ કે ઉતરતી કહી શકાય?
અઘરો સવાલ છે.
જેમ ભામે અને ખાસ કરીને કુંતકે બતાવ્યું, શું દરેક શૈલીનું પોતાનું સૌંદર્ય અને પોતાનું પ્રયોજન ન હોઈ શકે, જે તેના સર્જકના સ્વભાવ અને કૃતિના હેતુ પર આધાર રાખતું હોય? કદાચ આપણે કુંતકની જેમ શૈલીની વિવિધતાને સ્વીકારીને દરેકના અનન્ય સૌંદર્યને કોઈ પૂર્વગ્રહ વગર માણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.